તારીખ 16/5/1998 શ્રી સમયસર ગાથા 19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 326
આચાર્ય મહારાજ પોતાના અનુભવની વાત કરે છે. કથમપિ સમુત્પાત ત્રિતમપિ એકતાયા અપતિતમ ઇદમ આત્મજ્યોતિ ઉદ્ગચ્છત અચ્છમ સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. આચાર્ય કહે છે કે અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એટલે શાશ્વત અવિનશ્વર જે ચૈતન્ય સ્વરૂપથી જણાઈ આવે છે, ચૈતન્યપણે જણાય છે, એવી આ આત્મજ્યોતિ, એવી આ પ્રગટ આત્માની જ્યોતિ, તેને અમે નિરંતર અનુભવીએ છીએ. આચાર્યદેવ શું કહે છે, અમે તો નિરંતર આત્મ સ્વરૂપનો અનુભવ કરીએ છીએ, બીજું કઈ કરતા જ નથી. જગતના કોઈ કાર્યોની જવાબદારી માથે રાખી નથી, જવાબદારીમાંથી બધા તકલીફો મુકાય છે, એ જવાબદારી કંખેરીને નીકળી પડ્યા છે કેવળ આત્મકલ્યાણ કરવા માટે, અને જંગલમાં નિવાસ કરીને નિરંતર પોતાના ચૈતન્ય સ્વરૂપને શાંતિથી અનુભવે છે. કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી, આત્માના અનુભવ વિના કોઈ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. એમ કહીને એમ કહી દીધું કે અનુભવ વિના બીજો કોઈ ઉપાય જ નથી, સ્વાનુભવ વિના કોઈ બીજો ઉપાય નથી. જેટલા કોઈ ધર્મ સાધન છે એ બધા બાહ્ય સાધન છે, પછી એ શાસ્ત્ર વાંચવાનું હોય કે પૂજા ભક્તિ હોય કે કોઈ પણ પ્રકારનો વ્રત નિયમ સંયમ ત્યાગ હોય, એ બધું બાહ્ય સાધન છે. એક સ્વાનુભવ છે, એ જ ઉપાય છે, એ એક જ માર્ગ છે. અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. કેવી છે તે આત્મજ્યોતિ કે જેણે કોઈ પ્રકારે ત્રણ પણ અંગીકાર કર્યું છે, કોઈ પ્રકારે ત્રણ પણ એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર, દર્શનમાં પણ આત્મા છે, જ્ઞાનમાં પણ આત્મા છે, અને આચરણમાં પણ આત્મા છે, તો પણ જે એક પણથી ચ્યુત થઈ નથી, તો પણ જેનો એક પણ આત્મા એક અભેદ છે, એનો અભેદ પણ અખંડિત રહ્યું છે, એમાં ત્રણ ખંડ થયા નથી, અને તે નિર્મળપણે ઉદય પામી રહી છે, અને એ આત્માની જ્યોતિ છે એ નિર્મળ 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 પવિત્ર પરિણામે પરિણમી રહી છે. એ રીતે અમે અમારો અનુભવ કરીએ છીએ. ભાવાર્થમાં જયચંદ્રજીએ એમને એ વાત એના ઉપરથી એમ લીધી કે આચાર્ય દેવ કહે છે કે જો અમે આવી રીતે અનુભવ કરીએ છીએ તો તમે જ્ઞાની થઈને આવો જ અનુભવ કરો. એમ અમારું આશીર્વચન છે અથવા એવી અમારી આજ્ઞા છે, ગુરુ આજ્ઞા છે. આચાર્ય કહે છે ભાવાર્થ કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણ પણ પ્રાપ્ત કર્યું છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર, તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એક પણથી રહિત થઈ નથી, તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો આત્મા એક અખંડ અભેદ છે, અને જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. એમ અનુભવ કરીએ છીએ એમ કહેવા પાછળ આશય પણ એવો જાણવો કે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે અથવા સમ્યક દ્રષ્ટિ થવા ઈચ્છે છે એવા જે આત્માઓ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે, બીજા સાધનને ગૌણ કરીને સ્વાનુભવનું પરિણમન કરે, એક જ ઉપાય ને એક જ સાધન છે. પછી એ શ્લોક લખ્યા પછી આચાર્ય દેવે પાછી થોડીક ટીકા છે આગળ જશે. પછી થોડી સંસ્કૃત ટીકા લખી છે એનો અનુવાદ છે. શું છે, પહેલા ટીકા કરી ગદ્યમાં, પછી એક પદ લખ્યું, એ ટીકાનો જ વિભાગ છે. પછી ગદ્યમાં ટીકા ચાલુ રાખી છે પોતે. હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? પ્રશ્ન ઉઠાવ્યો છે વધારે ખુલાસો આપવા માટે. કે આપણે એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન બધાને છે જ, અપાર ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, તો પછી તમે અનુભવ કરવાનો ઉદ્દેશ શું કરવા આપો છો? આવો એક પ્રશ્ન કર્યો છે. તેનું સમાધાન કે તે એમ નથી, જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપે છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, પરને સેવે છે, રાગને સેવે છે અને પર પદાર્થને સેવે છે, જ્ઞાનને સેવતો નથી. કારણ કે સ્વયં બુદ્ધત્વ એટલે પોતાની પોતે પોતાની મેળે જાણવું તે, અથવા બોધિત બુદ્ધત્વ બીજાના જણાવવાથી ગુરુના કહેવાથી જાણવું તે, એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કોઈ સંસ્કારી જીવ હોય તો સ્વયં બુદ્ધત્વ હોય એ ભાવ પૂરતું, આગળ તો ગુરુ મળ્યા જ હોય અને કાંઈ એને કોઈ જ્ઞાની ગુરુ દ્વારા જાણવા મળે, એ રીતે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કેમ કે અનાદિથી ખબર નથી કે મને જ્ઞાનથી જ્ઞાનમાં અનુભવ થઈ રહ્યો છે, એ તો પરને સેવે છે એવી રીતે કે મને ઠંડી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, મને ગળ્યું ખાટું ખારું એ બધો અનુભવ થઈ રહ્યો છે, એમ જ એ તો માને છે અને એમ જ જાણે છે, એટલી જ્ઞાનને સેવતો નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન જ્ઞાનમાં પરિણમી રહ્યું છે એવું કોને ખબર પડે? કે કોઈ સંસ્કારી જીવ હોય એને પોતાની મેળે ખબર પડે. એને સ્વયં બુદ્ધત્વ કહે છે, બુદ્ધ એટલે જાણવું, અને કાં કોઈ જ્ઞાની પુરુષ દ્વારા બોધ આપવામાં આવે તેને બોધિત બુદ્ધત્વ કહેવામાં આવે છે. એટલે કાં તો કાળબુદ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે કે સંસ્કાર હોય તો, અથવા તો કોઈ ઉપદેશ મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગી જાય, ઊંઘ પૂરી થઈ જાય છે, અને કાં કોઈ એને જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે, આટલી ચર્ચા કરી છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? આ રીતે શ્રી ગુરુ દ્વારા ઉપદેશ મળ્યો અને આત્માને જાણ્યો એ પહેલા શું આત્મા અજ્ઞાની જ હતો? તો પછી કેમ કે તેને સદાય પ્રતિબુદ્ધ પણ છે, અનાદિથી એ અજ્ઞાની છે. તો કે હા, તેનો ઉતરે છે કે એ વાત એમ જ છે કે અજ્ઞાની છે, અનાદિથી જીવ અજ્ઞાની છે, પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના સ્વરૂપથી અજાણ્યો છે અને બેભાનપણે વર્તે છે. વળી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિભૂત છે. તો આવો અજ્ઞાની ક્યાં સુધી રહે તેનો ઉત્તર હવે પછીની ગાથામાં આપશે કે જીવ અજ્ઞાની ક્યાં સુધી રહે. આ પ્રશ્ન પ્રયોજન પૂરતું થયો. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ એ ત્રણેયમાં આ હું છું અને મારામાં આ ત્રણેય કર્મ નો કર્મ છે, ભાવ કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે, ત્યાં સુધી અજ્ઞાની રહે. આપણે તો સ્વાધ્યાયનો મુખ્ય વિષય જ ચાલે છે કે જીવ પરમા પોતાપણું કરે છે, આ જ મોટી ભૂલ છે. પછી શરીરને લઈને જેટલા સંયોગો છે બધા એક પર શબ્દ માં આવી જાય છે. ગાથા એમ છે, કમ્મે નો કમ્મી ય અહમિદિ અહકમ ચ કમ્મ નો કમ્મમ જાય સા ખલુ બુદ્ધિ અપડી બુદ્ધો હવદી તાવર. નો કર્મ કર્મે હું વળી વળી કર્મ તે કર્મ માં એ બુદ્ધિ જ્યાં લગી જીવને ત્યાં પ્રજ્ઞાને ત્યાં લગી તે રહે. પ્રજ્ઞાને ક્યાં સુધી રહે, પરમા પોતાપણું કરે ત્યાં સુધી. આમ તો કઈ બહુ ગૂંચવણ વાળી વાત નથી, પરમા પોતાપણું કરે ત્યાં સુધી અજ્ઞાની રહે, પરમા પોતાપણું મૂકે એટલે અજ્ઞાનીપણું મટે અને જ્ઞાની થાય, વચ્ચે કોઈ બીજી અવસ્થા નથી. તો સાવ સીધી સાદી વાત છે. હવે પરમા પોતાપણું જે ભાવ છે, પોતાપણાનો ભાવ છે, એ પકડવાળો ભાવ છે. કેવો છે? એની પકડ બહુ સજ્જડ છે. એવી સજ્જડ છે, એવી સજ્જડ છે કે જીવ અનંતકાળ દુઃખી થાય છે તો પણ એ પકડ છોડતો નથી. જ્ઞાનીઓ તીર્થંકરો પોકારી પોકારીને કહે છે કે આ ભૂલ તું કર્મા, આ ભૂલ તું કર્મા. ઘરમાં રહી અને મારા નથી એમ કેમ મને માને? ઘરમાં રહી એટલે મારા પણ માનવું એવું કોને કીધું? ગાડીના ડબ્બામાં કે પ્લેનમાં તમે ભેગા થઈ જાઓ છો તો વળગી પડો છો કઈ? હે, વળગી પડો તો ચાલે ખરું? ત્યાં જો કોઈ ક્યાંય પણ અધિકાર કરવા જાય કોઈના ઉપર તો માર ખાવો પડે. અહીંયા કર્મ સંયોગે ભેગા થઈ ગયા છે, ત્યાં કર્મ સંયોગે જ ભેગા થયા છે. ગાડીના ડબ્બામાં અહીંથી કલકત્તા સુધીની મુસાફરી કરે, એક દિવસ બે દિવસ તો 48 કરે સાથે રહીએ તો કાંઈ વળગી પડાય ખરું? ભલે અરે બેહીને નાસ્તા પાણી કરો, ચા પાણી કરો, હસી બોલીને વાત કરો, હમ એમ પણ કે હો આપણે કોઈ મળ્યા નહોતો પણ જાણે ઘણા વર્ષથી ને ઘણા જૂના આપણે પરિચય તો એવી રીતે આપણે તો બે દિવસ હારે રહ્યા. અધિકાર કરવા જમાવા જ આવતો એ તો શક્ય નથી. અહીંયા કર્મ સંયોગે ભેગા થયા, કોઈ વહેલું આવ્યું કોઈ મોડું આવ્યું, પણ પોતાપણું એવું કરી બેસે છે, પોતાપણું એવું કરી બેસે છે. મા બાપો એને એમ થાય કે અમારો અમારા સંતાનો ઉપર કાંઈ હક જ નહીં, પણ હવે તારે હક જમાવીને કરવું છે. હું એ કે અમારો કઈ હક જ નહીં એના ઉપર. પગ જમાવા ખાઈશ, જઈશ તો માર ખાઈશ. એ નહીં મારે તો તને તારે ને તારી આકુલતા તારા પ્રાણ ને હણશે, તારી આકુલતા તારી શાંતિ ને હણશે. એ માર ખાવાનું છે, શું થયું બીજું કહેજો. કેવી વિચિત્રતા છે હે, ખોટા ને સાચું નહીં. જીવ સ્વતંત્ર નથી, એના દ્રવ્ય ગુણ પર્યાય, એની અનંત શક્તિઓ, એની વર્તમાન યોગ્યતા, બધું સ્વતંત્ર નહીં. હું હક જમાવું, મારી નાની વચ્ચે આ જાતનો સંબંધ ખોટો ખોટો છે તો સાચો માની ને બસ આ દુખી થાય. આ અજ્ઞાન છે ને, અજ્ઞાન થી જીવ દુખી થાય છે. પછી એનું ફળ દુઃખ આવ્યા વિના રહે જ નહીં ને, દુખી થાય થાય ને. જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં ઘડાની વાત કરે છે, ઘડાનું દ્રષ્ટાંત આપે છે. ઘડો છે એ માટીનો બનેલો છે, એટલે જળ પરમાણુનો બનેલો છે. કેવા છે પરમાણુ? કે એમાં સ્પર્શ છે, રસ છે, ગંધ છે ને વર્ણ છે. બધા પૂતગુણોમાં ચાર સામાન્ય ગુણ છે. એ એના ભાવો છે જળના. તથા પોળું, તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પૂતગળના સ્કંધોમાં, તળિયું છે પેટાળ એટલે ઘડાનું પેટ છે, મોટું મોટું હાકડું છે, એવા આકારે એ બધા પૂતગળો પરિણમ્યા છે. એનું નામ શું પડ્યું? ઘડો. એવા પૂતગળોની એક અવસ્થા ચોક્કસ પ્રકારની થઈ એનું નામ પાડ્યું કે આ ઘડો છે એમ. અને એ ઘડામાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો છે, અને પોળું, તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પૂતગળ સ્કંધો છે. પૂતગળ સ્કંધો ઘડાના આકારે છે ને, ઘડામાં એ ઘડો એ પૂતગળ સ્કંધોને પર્યાય છે. એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. ઘડો છે એમ કહેતા ઘણા પૂતગળોનો એક ચોક્કસ પ્રકારનો આકાર છે એવું લાંબુ લાંબુ કાંઈ વિચાર્યા વિના અભેદ અનુભૂતિ થઈ જાય છે. આ ઘડો, ઘડો એટલે પૂતગળોનો ચોક્કસ પ્રકારની અવસ્થા. પૂતગળો એટલે રૂપ રસ ગંધ વર્ણ શબ્દ જેનામાં છે એવા ગુણધર્મવાળા દ્રવ્યો, પદાર્થો, પરમાણુઓ. એવું લાંબુ લાંબુ કાંઈ વિચાર્યા વિના એ ઘડો છે એમ કહેતા બધું એમાં આવી ગયું. અભેદપણે અભેદ જ્ઞાન થયું. એ ઘડા એવા નામમાં ઘડા સંબંધીનું અભેદ જ્ઞાન થયું કે ન થયું? પછી એમાં પાણી ભરી શકાય, એમાં બીજું કોઈ પ્રવાહી ભરી શકાય, એ બધું કાંઈ વિચારવું પડતું નથી. ઘડો છે એમ કીધું એટલે બધું જ્ઞાન એમાં આવી જાય છે. એ તો દ્રષ્ટાંત છે, દાખલો છે. કેવી રીતે કર્મ, મોહ આદિ અંતરંગ પરિણામો, ભાવકર્મ અને દ્રવ્ય કર્મ, એના એ અંદર નથી દેખાતા માટે અંદરના લીધા. નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ, શરીર અને બીજા સંજોગો, ઘર કુટુંબ વગેરે, કે જેવો બધા પૂર્ગળના પરિણામ છે અથવા અજીવ છે આ આત્મા માટે, તે બધા અજીવ છે. બીજા આત્માઓ પણ અજીવ છે, એમના શરીરો પણ અજીવ છે, ઘરની વસ્તુઓ પણ અજીવ છે, એ બધા પૂર્ગળના પરિણામો છે. પૂર્ગળ કયો કે અજીવ કયો, એ બધા પૂર્ગળના પરિણામ છે. અને આત્માનો તિરસ્કાર કરનારા છે, આ વાત અધ્યાત્મ દ્રષ્ટિથી કરી છે. પૂર્ગળોને ખબર નથી કે આત્માનો તિરસ્કાર કરવો, એને ખબર છે, છતાં એના ઉપર આરોપ કર્યો આચાર્ય મહારાજે કે આ પરમાણુઓ છે તે આત્માનો તિરસ્કાર કરનારા છે. કેવી રીતે? કે એ પરમાણુની પર્યાયમાં તું પોતાપણું કરે છો કે આ શરીર મારું, ત્યારે જેમ કોઈ તિરસ્કારથી દુઃખી થાય, કોઈનો તિરસ્કાર કરવાથી દુઃખી થાય ને, એમ આત્મા દુઃખી થાય છે. માટે એ પદાર્થો આત્માના તિરસ્કારી છે, તિરસ્કાર કરનારા છે. એક ન્યાય લાગુ પડે છે. બીજો ન્યાય લાગુ પડે છે કે વિરુદ્ધ જાતિના હોય તે તિરસ્કાર કરે. પરમાણુ જળ છે, આત્મા ચૈતન્ય છે. જળ છે એ ચૈતન્યનો તિરસ્કાર કરે છે, કેમ કે વિરુદ્ધ જાતિ છે, વિરોધી છે. તેમનામાં જે તિરસ્કાર કરે છે તેમનામાં, ઠીક, શું કરવા આમ લીધું છે કે જીવ કોઈ પોતાપણું કરે છે અને ખબર નથી કે ઓલા તો તારા તિરસ્કાર કરે છે. તમે કોઈના ઘરે જાઓ અને આવો આવજો ન કરે, તો પાણી તો ન પીવડાવે, ચા પાણી નાસ્તો તો ન કરે, જમવાનું તો ન કહે, પણ આવો એમ કે, આવો પધારો એમ સામાન્ય શિષ્ટાચાર પણ ન કરે, એનો અર્થ શું થાય? તિરસ્કાર કરે છે. ફરીને જાય કોઈના ઘરે? હે, ન જાય ને. હવે આ બધા જે સંયોગો છે, એ આત્માને આવો કે છે, આવો પધારો કે છે. એટલા માટે કે જીવ એની મીઠાશ ને એનો મોહ કરે છે. માટે હું તમારે ત્યાં આવ્યો, તમે મને આવો પધારો કઈ ન કીધું, બરાબર? આ તો દાખલો છે, દ્રષ્ટાંત છે, અને તોય પાછો હું તમને વળગું. બરાબર નથી થતું એમ કે છે. તમને આવકાર કોઈ આપે ને તમે એને વળગો ત્યાં સુધી તો ઠીક છે, પણ તમારો તિરસ્કાર કરે તો તમે વળગો કે ગાંડા થયા છો એમ કે છે. શું ઠીક, પૂતગળો તો તિરસ્કાર કરે છે, પણ બીજા જીવો તિરસ્કાર જ કરે છે સંસારમાં. તો જરાક ઈચ્છા વિરુદ્ધ થાય છે, પોતાની ઈચ્છા વિરુદ્ધ જરાક પણ ચાલે તો તિરસ્કાર કરે કે ન કરે, સીધો દ્વેષ આવે, દ્વેષ એટલે તિરસ્કાર. અને તોય જીવ પાછો પોતાપણું કરીને એને વળગે, અને મારા પણ એની મીઠાશ લે. બે ચાર વર્ષનું બાળક હોય ને, એને જે રમકડું જોતું હોય, તમે ન આપો ને બીજું આપો, જે કા કરશે, અરે મારવાય મળશે તમને, મને એ કેમ નો આપ્યો, મારીશ, તો એને વાલ કરે. આવું અજ્ઞાન દશામાં એવું ગાંડપણ ઊભું થાય છે એમ કે છે. એટલે આરોપ કર્યો છે. જીવ ગાનપણ કરે છે માટે આરોપ કર્યો છે આચાર્યજી. તેમનામાં આ હું છું એમ અને આત્મામાં આ કર્મ મોહાદિ અંતરંગ અને નોકર્મ શરીરાદિ બહિરંગ આત્મ તિરસ્કારી આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગળ પરિણામો છે એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે. એમ જ્યાં સુધી પોતાપણાથી અભેદતા સાધે છે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે અને ત્યાં સુધી દુઃખી થવાના માર્ગે છે. જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી દુઃખી થવાના માર્ગે છે. મર્મ તો એ છે પણ પોતા પણ મોક્ષ ગમે એમ કરી રહ્યા છે. અંદરથી સમજી જા, બહારથી ઠીક છે વ્યવહાર વ્યવહારની રીતે કરવો પડે. અંદરથી તું સમજી જા કે શરીરનું એક પરમાણુ મારું નથી, આ શરીરનું એક પરમાણુ પણ મારું નથી. આયુષ સુધી તો કેટલો બધો એનો ગાઢ સંબંધ છે કે આપઘાત કરીને છોડવા માંગે તો છૂટે નહીં. પોતાની મને કોઈ શરીરનો ત્યાગ ન કરી શકે આપઘાત કરી નહીં તે બચી જ જાય આયુષ હોય તો. એવા શરીરનું એક પરમાણુ પણ મારું નથી તો દૂરવર્તી દૂરક્ષેત્રવર્તી બીજા પદાર્થો એમાં પોતા પણ કરવું એ જીવની બહુ મોટી ભૂલ નથી. એ કલ્પના કરે છે જીવ, પોતાપણાની કલ્પના કરે છે અને કલ્પનાને વાસ્તવિક માને છે અને એનું ફળ દુઃખ છે, બીજું કાંઈ નથી. હું આત્મા છું, બીજા સચેતન અચેતન જગતના દ્રવ્યો છે, એમાં પોતાપણું ક્યાંય કરવું એ એકલું અજ્ઞાન છે ને સિવાય એમાં બીજું કાંઈ નથી. એ વિવાદ કરવા જેવો વિષય નથી. અવિસંવાદ સંવાદ એનો કરતા એને કરવા જેવી નથી. નથી એટલે નથી, પોતાનું નથી તે પોતાનું નથી. અત્યાર સુધીમાં હજારો કુટુંબો છોડીને આવ્યો અહીંયા, કેટલા અનંત હજારો ને અનંત કુટુંબ છોડીને આવ્યો. હવે એ તો શું છે કે સંયોગ છૂટ્યો એટલે પોતાપણું ત્યાં છોડ્યું ને બીજે પોતાપણાની દ્રષ્ટિ ઊભી રાખી એટલે બીજે પોતાપણું કર્યું. જગતમાં તો માર ખાય તો સમજી જાય. કોઈ પારકી ચીજ ભૂલથી પણ આવી ગયો હોય અને સામો માણસ એમ કે તમે ચોરી લીધી છે એમ કરીને મારે તો માર બી ખાઈ લેવો પડે. તો ભાઈ મને ખબર નથી આ કેવી રીતે અહીંયા આવી ગઈ, પણ છે મારા પોઝેશનમાં, તમારી હોય તમે લઈ જાઓ. તો કીધું પકડાઈ ગયા એટલે ને એમ કરીને મારી લે. તો જાણી બુજીને તો લે જ નહીં, અહીં તો માર ખાય તો સમજે નહીં. મારું 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 કરીને માર ખાય તો એ પાછું મારા પણ ચાલુ રાખે. અજ્ઞાન તે કેવું અજ્ઞાન પણ જ્યાં સુધી આ પ્રકારે પરમા પોતાપણું છે ત્યાં સુધી જીવને જ્ઞાન દશાની પ્રાપ્તિ થઈ શકવાની કોઈ પરિસ્થિતિ નથી. હમણાં આવતી કલકત્તામાં એક વાત કરી હતી સ્વાધ્યાય કરતા કરતા, જો આ સ્વાધ્યાયમાં બેસવાની કોઈ ફી નથી, સત્સંગમાં આવવા માટે કોઈ ચાર્જ અહીંયા નથી રાખવામાં આવતો, કે તમારે મહિને કે રોજનો કે વાર્ષિક કે કોઈ રીતે કાંઈ પણ તમારે આટલું દેવું પડશે. આત્મકલ્યાણની શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એ વાત તદ્દન મફત આપવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ, કાંઈ ચાર્જ નહીં એનો. પણ સાંભળવા આવે એને એમ સંભળાવે છે અહીંયા કે તારે તારા આત્મા સિવાય બધેથી મારા પણ મૂકી દેવું પડશે. તો તું સત્સંગમાં આવે છે બરાબર છે, એટલે તારો સત્સંગ નકામો છે. એક કુર્સી એક પૈસા નહીં લેવાના, બીજી કુર્સી બધું લખાવી લેવાના, થયું કે ન થયું એ વાત કરી હતી. કાંઈ તો આવું છે કે મફત વાત છે, પણ લખાવી લઈશું બધું પાછું, કે ક્યાંય મારા પણ કરવું છે, કરવું છે ક્યાંય મારા પણ માર ખાવો પડશે, કરવું છે ક્યાંય મારા પણ માર ખાવો પડશે. મુખ બધેથી પોતા પણ મુખ બધેથી પોતા પણ એક આત્મા સિવાય ક્યાંય પોતા પણ નહીં કરતો, એ બહુ મોટો ચાર્જ છે. પાછો પણ એ બધી વાત દુઃખથી મુક્ત થવા માટે છે, બધી વાત દુઃખથી. સીધી જ વાત કરી છે કે દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ એ પર તત્વો છે, બીજી ચીજ છે. તને પોતાપણું એમાં જે થઈ રહ્યું છે એ તારું અજ્ઞાન છે. એ પોતાપણું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી અજ્ઞાન ને દુઃખ ચાલુ રહેવાના, ત્યાં સુધી તો અજ્ઞાન પણ રહેશે ને અજ્ઞાન નું ફળ દુઃખ પણ તને રહેશે. ત્યારે અને જ્યારે કોઈ વખતે હવે ક્યારે જ્ઞાની થાય, અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા જ્વાળા અગ્નિની છે. શું દાખલો આપ્યો કે એક અરીસો છે, દર્પણ કયો કે અરીસો કયો, એમાં અગ્નિનું પ્રતિબિંબ પડે છે. અરીસો એથી કઈ ઊંનો થતો નથી, એની અંદર જે જ્વાળા દેખાય છે એ જેવો અગ્નિ છે એવું જ દેખાય. પ્રતિબિંબ કેવું પડે, સામી ચીજ જેવું પડે ને, તો પણ ઉનાપણું અગ્નિમાં છે અને ઝાડે અગ્નિમાં છે. દર્પણમાં એવો આકાર થયો છે તો પણ ઉનાપણું નથી ને એમાં ઝાડે નથી, બે બિલકુલ સરખા દેખાય છે. છતાં અગ્નિની ઉષ્ણતા અગ્નિમાં છે, એની ઝાળ પણ એનામાં છે, અરીસામાં કાંઈ નથી. માઇલે એ સ્વચ્છતા છે, અરીસાની કાચની ચોખ્ખો કાચ છે એટલે એમાં પ્રતિબિંબ પડે છે. એ થયો દ્રષ્ટાંત. તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતુરતા છે. આત્મા તો પોતાને પણ જાણે અને પર પદાર્થના પ્રતિબિંબો પણ ઝીલે, એટલી સ્વચ્છતા નિર્મળતા એ આત્માનું સ્વરૂપ છે. એમાં કઈ દોષ નથી, પોતાને જાણે એમાં તો દોષ નથી જ, પણ પર પદાર્થનું પ્રતિબિંબ પડે એમાં આત્માને કઈ દોષ નથી, જરાય દોષ નથી. અને કર્મ તથા નોકર્મ પૂતગળના છે, જેનું પ્રતિબિંબ પડે છે એ બધા કર્મ અને નોકર્મ છે, એ તો પૂતગલના છે. એમ પોતાથી જાણે, સંસ્કારથી, પૂર્વ સંસ્કારથી, પોતાની મેળે જાણે અથવા પરના ઉપદેશથી જાણે, શ્રી ગુરુના, જ્ઞાની ગુરુના ઉપદેશથી જાણે, ત્યારે જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. ત્યાર પછીના કળશમાં એ શબ્દ વાપર્યો છે, ભેદ વિજ્ઞાન મૂળ અનુભૂતિ ઉત્પન્ન છે તે ઉત્પન્ન થશે. કથમપી લભંતે ભેદ વિજ્ઞાન મૂલમ અચલિતમ અનુભૂતિ એ સ્વતો અન્ય તો વા, પોતાથી અથવા બીજાથી. સ્વાનુભવ ઉત્પન્ન થશે, કેવી છે કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવો સ્વાનુભવ ઉત્પન્ન થશે. બહુ જ વિચક્ષણતાથી આ વાત લીધી છે, કેમ કે આત્માની જે અનુભૂતિ છે એ અનુભૂતિની વાત અન્ય દર્શનો પણ બહુ કરે છે. એમાં વેદાંત દર્શનમાં તો ઘણી વાત છે સ્વાનુભૂતિની અને અધ્યાત્મની વાતો વેદાંતમાં ઘણી છે, બીજા પણ કરે છે. આચાર્ય મહારાજ કહે છે કે ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ ઉત્પન્ન થાય છે. ઘણી વાર આપણા મુમુક્ષુઓ પણ આ બાબતમાં, અનુભૂતિની બાબતમાં ભ્રમમાં આવી જાય છે. અમે એકાંતમાં બેસીએ છીએ, ધ્યાન કરીએ છીએ ત્યારે અમને બહુ શાંતિ લાગે છે, આનંદ આવે છે, તમે કહી શકતા નથી, વચનાતીત છે, પણ આવે છે. તો અમારી વાત બરાબર છે, ભાઈ કેમ પૂછવું પડ્યું? આપણે આપણે બેંગ્લોર ગયા હતા, ખબર છે, બેંગ્લોર હતા ને 3 દિવસ, ભાઈના ઘરે ગયા હતા. ત્યાંના કર્ણાટકના હતા, પણ બેન હતા એ આપણે ગુજરાતી હતા, એમના જે મિસિસ હતા એ ગુજરાતી હતા. સિવિલ મેરેજ કરેલા એટલે ત્યાં કંઈ રહ્યા હશે, ને પછી લગ્ન ત્યાં કરી નાખ્યું. હા, તમે જ લઈ ગયા હતા બરાબર. પછી અનુભૂતિનો ચર્ચા કરી ભાઈએ, બે બે માણસ તત્વ ચર્ચા તો કરતા છે એવું લાગ્યું, પણ બેના રસ્તા જુદા જુદા હતા. તે બી પ્રવચનમાં આવ્યા હતા એ ભાઈ. આ બેન તો આપણા મુમુક્ષુ એટલે એ તો સ્વાભાવિક છે કે આ બધા વિષયથી પરિચિત હોય. આ પહેલા વહેલા આવેલા, પછી પછી આપણે એના ઘરે ગયા ચા પાણી પીવા. એટલે બધું પતી ગયા પછી એમને પ્રશ્ન શરૂ કર્યો અનુભૂતિ સંબંધીમાં. જયારે આવો પ્રશ્ન આવે ત્યારે ચેક કેવી રીતે કરો? એ પેલા તમારું સતત ભેદ જ્ઞાન ચાલતું હતું, અને હજી પણ તમારું ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં ચાલે છે, તો તમારો નિર્વિકલ્પ અનુભવ સાચો. પણ જો તમને ભેદ જ્ઞાનની જ ખબર ન હોય ને, અમને શાંતિ થાય છે માટે અમને અનુભવ થયો, માનસિક શાંતિ છે, આત્માની શાંતિ નથી. આત્માની શાંતિની સરખામણીમાં મનની શાંતિ શાંતિ નથી, પણ અશાંતિ છે. શું છે? અશાંતિ છે. અને ભેદ વિજ્ઞાનમાં એ અશાંતિનો નિષેધ છે. શેનો નિષેધ છે? તો તમને માનસિક શાંતિનો નિષેધ વર્તે છે, પરંતુ ભેદજ્ઞાન વર્તે છે તો કહું ભાર્યો. સ્વવિકલ્પ દશામાં ભેદજ્ઞાન વર્તતું હોય ત્યારે મંદ કષાયની માનસિક શાંતિ પણ હોય સાથે સાથે, તે એ માનસિક શાંતિનો પછી નિષેધ વર્તતો હોય, એવું ભેદજ્ઞાન વર્તે છે. જુઓ, બહુ સ્પષ્ટ કરીએ આપણે. કોઈ જીવને નાયક નું રટણ ચાલે છે, અમે ચોખ્ખી વાત લઈએ. હું નાયક છું, હું નાયક છું, નાયક છું, નાયક છું. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સતત નાયકપણાનું રટણ ચાલતું હોય, કરતા કરતા સહજ ટેવાઈ ગયો અને સહજ થઈ ગયું હોય, એવા જેવા એવા જીવો હોય છે, એને કશાયની મંદતા તો સહેજે રહી, એમાં શાંતિનો અનુભવ થાય. કોઈ કોઈ વાર વધારે શાંતિનો અનુભવ થાય, કશાય અતિ મંદ થાય ત્યારે ત્યારે એમ થાય કે અનુભવ આવીને ચાલ્યો ગયો, એકદમ સેકન્ડમાં શાંતિ થઈ ગઈ, પછી વિકલ્પ ચાલુ થઈ ગયો. માટે નિર્વિકલ્પ અનુભવ થયો કે ન થયો, તો કે એ માનસિક શાંતિ જે હતી એનો નિષેધ વર્તતો હતો કે એ તમને ગમતું હતું. નાયક છું, નાયક છું, નાયક છું વખતે જે માનસિક શાંતિ થતી એ વખતે તમને ગમતું હતું કે નહોતું ગમતું, તો પછી એ શાંતિ છે આત્માનો, આત્માની શાંતિ. એમણે પૂછ્યું તો આપણે પ્રશ્નો એમ બતાવે છે કે નથી, તો કે નહીં શંકા છે માટે પ્રશ્ન નથી કરતો. એટલે એમ કે પ્રશ્નમાં શું છે કે કોઈને પોતાને સેલ્ફ કોન્ફિડન્સ ન હોય, આત્મવિશ્વાસ ન હોય, તો એને પ્રશ્ન ઊભો થાય કે આને આત્માનો અનુભવ કહેવાય કે ન કહેવાય. તો હું તો ટેલી કરવા માટે પૂછું છું એમ વાત લીધી. સીધી વાત આ છે, વિજ્ઞાન ચાલે છે તો અનુભવ બરાબર, વિજ્ઞાન ન ચાલતું હોય અથવા વિજ્ઞાન શું કહેવાય એ જ તમને ખબર ન હોય અને કોઈ કલ્પનાથી, એમાં શું છે ત્યાં પણ એ જાતો શુદ્ધોસી બુદ્ધોસી તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મમ તત્વમસી, આ બધા આત્માના વાચક શબ્દોનું એ લોકો આપણે જ્ઞાયક કહીએ એ બધા આવું રટણ કરતા હોય છે. અહમ બ્રહ્માસ્મી એ બધું ત્યાં બહુ ચાલે છે અને વચનાતીત શાંતિમાં બધા આવી જાય છે. જૈન દર્શનમાં એને અશાંતિ કહે છે. શું કહે છે એને? અશાંતિ કહે છે. એ વિધિ નથી, એ વિધિ થી વિરુદ્ધ નિષેધ નો વિષય છે. સત્તા ચાલી હતી ને બેંગ્લોરમાં, આમ થાય છે. એ આચાર્ય મહારાજાએ એ વાત પોઈન્ટ આઉટ કરી છે. વચન રચના કેવી છે કે એવી રીતે આત્માને તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા એટલે જ્ઞાતાપણું છે, અને કર્મ ન કર્મ તો પૂતગણના છે. આત્મ જ્ઞાન તે આત્મા છે, કર્મ ન કર્મ તે આત્મા નથી. એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. કા પોતાથી અનુભૂતિ થશે, કા પરના ઉપદેશથી અનુભૂતિ થશે. પણ કેવી અનુભૂતિ? જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. આ વાતને ખીલે બાંધી છે કે આ રીતે જ અનુભવ હોય ને બીજી રીતે અનુભવ ન હોય. એક તો વિધિનો વિષય સ્પષ્ટ કર્યો, બીજો સાધનનો વિષય સ્પષ્ટ કર્યો. અનુભૂતિનું સાધન શું? શાસ્ત્ર વાંચવું હોય કે નહીં, ભગવાનની ભક્તિ કરવી કે નહીં, વ્રત નિયમ પાળવા, ઉપવાસ કરવો, સંયમ પાળવો કે નહીં, ભેદ વિજ્ઞાન એક જ સાધન છે, બીજી રીતે અનુભવ ન થાય. આમ કીધું એટલે બીજા બધા સાધનો ના વિકલ્પો છોડીને એક ભેદ વિજ્ઞાન નો પુરુષાર્થ કરવો. સ્વભાવ સાધન ક્યારે અનુભવ કર્યો ત્યારે સાધન સાધ્ય અભે થયો. જયારે સ્વભાવ સધાણો ત્યારે સાધન પણ પોતે કેમ કે એના અવલંબન થયો સધાણો, એટલે ત્યાં સાધ્ય સાધન અભે થયો. પણ અહીંયા પૂર્વ પર્યાયની વાત છે. ક્રમમાં શું હોય કે ભેદ જ્ઞાન હોય, ભેદ જ્ઞાન પૂર્વક અનુભવ થાય. અનુભવ થાય નહીં પૂર્વ ભેદ જ્ઞાન ન હોય તો એ અનુભવ નથી, કઈક બીજું છે. અનુભવ નથી પણ કઈક બીજું છે, એટલે અનુભવ સંબંધી નો ભ્રમ છે. આમ સ્પષ્ટ સમજવા યોગ્ય છે, સ્પષ્ટપણે આમ જ સમજવા યોગ્ય છે. આત્માના અનુભવ ની ગાથા લીધી છે, 144 ગાથા લીધી છે આખા સમયસાર માં. નિર્વિકલ્પ અનુભવ ની જે ગાથા છે એ 144 ની છે. એ કર્તા કર્મ અધિકાર ની છેલ્લી ગાથા છે. એટલે ટોટલ આવી ગયો કરતા કર્મ પણ આનો, અકર્મ પણ થયું, અકર્તા થયો ત્યાં. તો ત્યાં એમણે શું કીધું ખબર છે? અનેક પ્રકારના નયના વિકલ્પોથી થતા અનેક વિકલ્પો, નયના અવલંબનથી થતા અનેક વિકલ્પો, એ વિકલ્પો વડે આત્મા આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની પર્યાયો, એને પણ આત્મસન્મુખ કરતો થતો. અત્યંત વિકલ્પ રહિત થઈને નિર્વિકલ્પ અનુભવ કરે છે. પછી ઘણા વિશેષણો લીધા છે નિર્વિકલ્પ અનુભવના. શું કીધું? વિકલ્પ તો આકુળતાજનક છે, પણ જ્ઞાનમાં નય વિકલ્પોના ભેદો પડે કે આ દ્રવ્યાર્થિક નથી આમ ને આ પર્યાયાર્થિક નથી આમ, એવું જે જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનમાં નયના અવલંબનથી વિકલ્પને ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ છે તેનું ઉલ્લંઘન કરીને, શું લીધું, તેને ઓળંગી જઈને જે વિકલ્પ રહિત થાય છે તેને આત્માની શાંતિ ઉત્પન્ન થાય છે. તો અહીંયા શું કીધું? આકુળતા ઉત્પન્ન કરનારી બુદ્ધિ કીધી. નય વિકલ્પ તો આત્મા સંબંધીના નયો છે, ત્યાં આકુળતા ઉત્પન્ન કરે છે. માનસિક શાંતિ તો છે જ ત્યાં, ત્યાં તો બીજો વેપાર ધંધો તો છે નહીં, ઘરના કામ નથી, આ તો પૂર્વ પર્યાયો છે. પણ જ્યાં સુધી નિર્વિકલ્પ શાંતિ છે એની પૂર્વ પર્યાયમાં વિકલ્પો, નય વિકલ્પ, નયો સંબંધીના વિકલ્પો હોય તો એ આકુળતા છે. અને એને પાર કરીને, એનું ઉલ્લંઘન કરીને આત્મ શાંતિ ની ઉત્પત્તિ થાય, બીજી રીતે ન થાય. હા, એને એને શાંતિ માને તો ભ્રમ છે, એ અશાંતિ છે. એટલે એનો નિષેધ આવ્યો. એને ટાળે છે કેમ, એનું ઉલ્લંઘન કેમ કરે છે? કે અશાંતિ છે માટે એમ છે. આકુળતાને ઉત્પન્ન કરનારી બુદ્ધિઓ લીધી છે. માનસિક શાંતિ છે એમ કરીને અનુમોદન નથી કર્યું, ઉલટાની આકુળતા છે એમ વાત ચોખ્ખી કરી છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે, હું એક અખંડ શુદ્ધ આત્મા છું, એવો જે નય વિકલ્પ તે આકુળતાને ઉત્પન્ન કરનારો છે એમ કે છે. અને એ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે. આકુળતા અનુભવાય, કેમ કે વેદન નો વિષય છે અનુભવ કરવો, ત્યારે એનો નિષેધ આવ્યા વિના. જો આકુળતાની જાતને પીછાણતો હોય તો, ન પીછાણતો એને તો એને શાંતિ લાગે અને એને અનુભવ માની નહીં ફેર્યા કરે. એ ભ્રમમાં પીડ્યો છે, એ ભ્રમમાં પીડ્યો છે. વિજ્ઞાન છે આ, ભેદ વિજ્ઞાન મુલામ કહીને આ બહુ મૂંડી વાત કરી છે કે અનુભવનું મૂળ ભેદ વિજ્ઞાનમાં છે. ભેદ વિજ્ઞાન વિના અનુભવનું મૂળ નથી તો અનુભવ હોય ક્યાંથી? મૂલો નાસ્તિક કૂતો શાખા. જેને મૂળ ન હોય એને ડાળા પાંદડા છે એ વાત રહેતી નથી. અને ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે એવી અનુભૂતિ, ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે, ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની થશે. જ્યાં સુધી એમ નહીં થાય ત્યાં સુધી પરમા પોતાપણું અનાદિથી કરી રહ્યો છે એ પોતાપણું કર્યા કરશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે અને દુઃખી થશે. સ્પષ્ટ વાત છે. એટલા માટે આ સ્ટેજ વાઇઝ વાત લીધી છે, સ્તર પ્રમાણે. મુમુક્ષુત આરોહણ ક્રમ વાંચ્યું કે નહીં વાંચ્યું? મુમુક્ષુત આરોહણ ક્રમ, તો એમાં ક્રમમાં શું આવ્યું? તે સૌથી પ્રથમ પરિભ્રમણની ચિંતા અને વેદના થાય, પછી માર્ગની શોધ માટે ઝૂરણા થાય, એ વખતે અનાશક્તિ એટલે વૈરાગ્યની ઉદાસીનતાની ઉત્પત્તિ થાય, પછી એવો અંદરથી નિર્ણય આવે કે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, પૂર્ણ નિર્દોષતાનો નિર્ધાર અથવા ધ્યેય બંધાય, પછી અંતર અવલોકન ચાલે. એ અંતર અવલોકન ચાલે એમાં જ્ઞાનના પર્યાયો અને વિભાવોના પર્યાયોનો અનુભવથી જ્ઞાન થાય. અનુભવથી જ્ઞાન થાય એટલે બેની જાત જુદી છે એવું અનુભવ જ્ઞાન થાય ત્યારે ભેદ પડે બે વચ્ચે, ત્યાંથી ભેદ જ્ઞાન એમાંથી શરૂ થાય. ઓકે, પ્રત્યક્ષ ગુરુ જોઈએ આ બધી લાઈનમાં પડ્યા વગર આગળ ચાલવું હોય તો વચ્ચે સદગુરુ જોઈએ, નહીંતર વળી પાછો ક્યાંનો ક્યાંય ત્યાં ને ત્યાં આવીને ઉભો રહીએ, થોડોક આગળ વધે ને વળી પાછો ત્યાં ને ત્યાં આવીને ઉભો રહીએ. એ પણ ભાવ આવે છે જીવને અને એ કોઈ સદગુરુને શોધે છે અને કાંઈ એને સદગુરુ મળે છે અને પછી એની આજ્ઞા પ્રમાણે આ લાઈન ઉપર ચાલ્યો જાય છે ત્યારે એને બંને ભાવોની પરખ આવી, પરખ આવ્યા પછી ભેદ જ્ઞાન ચાલે છે ને એ ભેદ જ્ઞાન સતત ચાલ્યા પછી અનુભવ થાય છે. સદગુરુ મળે છે ત્યારે એની ઓળખાણ થઈને પહેલું સંકેત થાય છે, ભેદ જ્ઞાનના પ્રયત્નપૂર્વક સ્વરૂપની સ્વભાવની ઓળખાણ થાય ત્યારે બીજું સંકેત થાય છે અને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ત્રીજું સંકેત થાય છે. એ ત્રણે એ પ્રકારે ક્રમે આવી જાય છે. પછી ભાવાર્થમાં સાદી ભાષામાં એ વાત લીધી છે કે જેમ પૂતગળાદીમાં સ્પર્શનો અનુભવ થાય છે પણ જ્ઞાન અને સ્પર્શને એકમેક કરવામાં આવે છે કે મને ઠંડી લાગી મને ગરમી લાગી, એમ જ્યાં સુધી આત્માને અને આત્મામાં કર્મની અને કર્મ નો કર્મમાં આત્માની ભ્રાંતિ છે, બંનેનું એકત્વ થઈ રહ્યું છે ત્યાં સુધી તો તે અપ્રતિબુદ્ધ છે, ત્યાં સુધી અજ્ઞાની છે. અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે, જ્ઞાન સ્વભાવ છે, કર્મ નો કર્મ એ જણાય છે ફક્ત અરીસામાં જણાય એવી રીતે, એમ એને ભિન્ન જાણે ત્યારે પોતે જ્ઞાની થાય છે. ભિન્ન જાણે ત્યારે ભેદ જ્ઞાન કર્યું, ભિન્નને ભિન્ન જાણે ત્યારે ભેદ જ્ઞાન કર્યું, અભિન્ન છે ને ભિન્ન જાણવા છે એમ વાત નથી કલ્પના કરી. ભાવાર્થમાં પણ પરીક્ષાનો દ્રષ્ટાંત લીધો છે કે આત્માના જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, એ રીતે કર્મનો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાષે છે, પરજ્ઞેય છે એમ સીધું પ્રતિભાષે છે ભેદ જ્ઞાનીને, એવો ભેદ જ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય છે સંસ્કાર હોય તો, અથવા શ્રી ગુરુના ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબુદ્ધ નામ જ્ઞાની થાય છે. ત્યારે જ એને જ્ઞાન થાય ત્યાં સુધી જ્ઞાન ન થાય, પોતાપણું મુકાય ત્યારે, પોતાપણું રાખીને કોઈને જ્ઞાન થાય એ વસ્તુ સંભવિત નથી. એના ઉપર પછી એક વિષય બેનું કોઓર્ડિનેશન કરવું જોઈએ.